यत्संगं प्राप्तशिष्याः संतराम शुभनाम। अन ए नामनो संग विजा कशा ध्वनि मात्र नामनो नामनो महिमा केटलो छे खबर छे। नामनो केटलो मोटो प्रभाव छे, पात्र नाम જ પડે બસ થઈ ગયું। માણસને જોયો ના હોય પણ નામ સાંભળે એટલે ના, રામકૃષ્ણ પરમહંસ જોયા છે કોઈ? પણ નામ મળી જાય તો ઓહો, બહુ મોટી વિભૂતિ। તો નામ વડે નામીને ઓળખી શકાય। આપણે કહ્યું યત સંગમ પ્રાપ્ત, જેના સાનિધ્યથી, જેના સત્સંગથી, જેના શરણથી આવી સ્થિતિ મળે। પણ કોના શરણથી? કોકનું શરણ તો જોઈશે ને, કોક નામ વાળું તો જોઈશે ને કે સંત રામ શુભ નામ કહો। આ જય મહારાજ નું એવું નામ એટલું શુભ છે, પવિત્ર છે કે જેનાથી યત્સંગા નષ્ટ પાપ, એ નામની જ સંગા, નામ માત્રના સંગાતથી, નામ માત્રના સ્મરણથી પાપોનો નાશ થાય। કહો, 200 વર્ષ પહેલા જય મહારાજ બિરાજતા હતા, આપણા માંથી કોઈ જોયા હતા તે વખતના? છતાંય અત્યારે જય મહારાજ, મારા માત્ર નામનો આધાર, પણ એ નામનો આધાર કેટલા દુઃખ દૂર કરે છે, કેટલા રડતાને છાના રાખે છે। મહારાજ હવે સંભાળજો મને। નામ વડે જ નામીને ઓળખી શકાય। નામી એકલો હોય પણ નામ ન હોય, તમે જ નીકળ્યા હો, જવું છે, એ ગામ પણ ગયા કે પેલા ભાઈ ને મળવું છે, આખા ગામમાં ઘેર ઘેર પૂછ્યું પેલા ભાઈ ને મળવું છે ક્યારે, પણ કયા ભાઈ? પેલા અહી નથી આ ગામમાં રહેતા, પણ પેલા એટલે નામ તો કહો। નામ હોય તો નામી ઓળખી શકાય, એનું સરનામું। કોઈ પણ વ્યક્તિનું ભગવાનનું સરનામું કહ્યું તો એનું નામ, એનું સરનામું, એનું નામ એ જ એનું સરનામું। એક પત્ર આવ્યો હતો વિદેશથી, સંતરામ મંદિર સામે, ઇન્ડિયા, બાકી કશું જ નહીં। એ પત્ર અહીંયા આવ્યો, પછી મારા શ્રી આપણા હાથમાં આપ્યો, આપણે જોયું ઉપર નામ કે આ મંદિર ની સામે આ જ છે, ઉપર નામ ના મળે, પણ છતાંય સંતરામ મંદિર સામે આટલું લખેલું ભારત, એને કાગળ એને ઘેર પહોંચી, પણ નામ અંદર હતું, પણ બહાર નામ નતું, છતાંય એના સરનામા એના રહેઠાણ સુધી તો પત્ર, કે આ તો અમારો જ છે પત્ર છે, તું સરનામું તો વાંચો। તો એ નામ વગર એને શોધવો અટવાવું પડે, પણ અહિયાં તો યત્સંગમ પ્રાપ્ત શિષ્ય આટલું બધું મેળવીએ છીએ આપણે બધા, એમનું નામ તો હશે ને, એમના નામને તો જાણીએ ને, તે કોણ? કે અમારા બાપજી, બીજું કોણ હોય કે? અને એ જય મહારાજ, બાપજી કયા, જય મહારાજે કયા, સુખસાગરે કયા, બાબા વિદેહી કયા, પણ નામ આટલા બધા. એ અણનામીના નામ બહુ, સર્વે જાતા રહેશે તે જ લહુ, માત્ર એ જ રહેશે કે જે આત્માનું સ્વરૂપ છે. બધું જ આખા સંસારને મથી નાખ્યો, સંતે કહાડ્યો સભર મથી, અને એમાંથી કાઢ્યું છું પોતાનું આત્મ સ્વરૂપ. તો મહાપુરુષોના સાનિધ્ય, સત્સંગ કે શરણ એ આપણા સૌના કલ્યાણ માટે છે. કોઈ પણ સત્સંગનું સાનિધ્ય થાય એટલે એ જીવ માત્ર ને, કોઈ પણ ને થાય ને, એ જીવ માત્ર ને કલ્યાણ કરનાર, એનું નામ છે સત્સંગ. સારો ને સાચો સંગ કરવો એનું નામ સત્સંગ, અને ખોટો સંગ કરે તેનું નામ કુસંગ. જય મહારાજ નું આ સાનિધ્ય કેટલું આપણા સૌને માટે કલ્યાણકારી છે. કેટલો સરસ ભાવ વાપર્યો છે એ રહસ્ય પરશિવમ, પરમ તત્વનું રહસ્ય પણ આ શરીર વડે જ જાણી શકાય છે. શરીર ન હોય તો પરમ રહસ્યને જાણી જ ન શકાય. તો જેના સંગથી શુદ્ધ બોધ સ્વરૂપ, માત્ર એક આત્માનું સ્વરૂપ સમજી શકાય. શરીર નહીં, ઇન્દ્રિયો નહીં, શરીરના વ્યવહારો પણ નહીં, મન નહીં, મનના વિચારો પણ નહીં, શુદ્ધ બોધ એક રૂપમ, માત્ર એક જ કે આ હું આત્મા સ્વરૂપે છું. શરીર એ હું નથી, કદાચ મારું છે એમ કહીશ. આપણે વ્યવહારમાં કહીએ છીએ ને મારું શરીર છે, તો શરીર અને મારું કહેનાર બે જુદા થયા ને. જે મારું કે છે એનું નામ જ આત્મા, પોતાનું સ્વરૂપ. પણ મારું કહેવા પછી કે હું, અંદરથી હુંકાર નીકળે, હું લડવા વાળો સામે દેખાવ છું, તે પોતે જ એ આવ્યું શરીર ઉપર. શરીર છે એ પોતે હું નથી, પણ ગાડીમાં બેઠેલો ગાડીનો ચાલક હોય એ એમ કે જોઈ મારી સ્પીડ કેવી છે, પણ દોડે છે શું, ગાડી દોડે છે. એમ સાંસારિક આ દુનિયાવી વ્યવહાર શરીર કરે છે, પણ જો અંદરથી કેમ, જો મારો વ્યવહાર કેવો છે, તો એ આસક્તિ થઈ ગઈ, હું કેટલું બધું સરસ કામ કરું છું. શરીર શરીરનું કામ કરે છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય વર્તંત ઇતિ ધારયન્, શરીર શરીરનું કામ કરે છે. કેટલો સરસ ભાવ છે. ભગવાને ગીતામાં આપણને સમજાવ્યું આ બધું, આ શરીર અને ઇન્દ્રિયો એ પોતપોતાનું કામ કર્યા કરે છે, હું તો અંદર બેઠો છું. ગાડીમાં અંદર બેઠા હોય અને ગાડી ચાલ્યા જ કરતી હોય, ચાલ્યા જ કરતી હોય, ચાલ્યા જ કરતી હોય, અંદર આપણે સુઈએ જઈએ, બેસીએ ખરા, વાંચીએ ખરા, એ આપણે. ચાલે છે કોણ? ચાલવા વાળો હું નથી, હું ગાડીમાં બેસવા વાળો છું. એમ શરીર હું નથી, શરીરની અંદર રહેવા વાળો તે હું છું, પણ શરીર તો નથી જ. જેમ ડ્રાઈવર એ ગાડી તો નથી જ ને, ગાડીમાં બેસવા વાળો અને એને ચલાવવા વાળો એમ આત્મચેતના એ આ શરીરમાં રહેવા વાળી છે અને આ શરીરને ચલાવવા વાળી છે, શક્તિ છે. આટલું સમજાય. શુદ્ધ બોધ એક રૂપમ. પછી એમાં આસક્તિ વડે ભેળસેળ ન થાય. ભલે લોક વ્યવહારમાં શરીરને સાચવવું પડે, ખવડાવવું પડે, નવડાવવું પડે, બધું જ તરસ ભૂખ બધું જ એ કરવું પડે, પણ એ વ્યવહારિક દ્રષ્ટિ છે. જયારે જ્ઞાન દ્રષ્ટિ સમજણ દ્રષ્ટિથી કે હું આત્મચેતના છું, શરીર બધું ની ક્રિયાઓ બધી શરીરની થયા કરે છે, સમજણ આપી સમજાવ્યા ગુરુજીએ, આત્મ સુખ આપ્યા, સમજાવી દીધું કે આ શરીર હું નથી, શરીર થી પર છું, અને એ રીતે આત્મ સુખ જે મહારાજે આપણને આપ્યું, આનું નામ આત્મ સુખ કહેવાય અને આનું નામ શરીર સુખ કહેવાય. શરીર સુખમાં કોઈ ને કોઈ ઉપાધિઓ ને દુઃખો ને આપત્તિ રહેવાની રહેવાની, રોગ પણ રહેવાના. જયારે આત્મ સુખમાં કોઈ અડચણ નહીં, કોઈ ક્લેશ નહીં, કોઈ દુઃખ નહીં, કોઈ રોગ નહીં, અને શરીરની માફક કોઈ ફરિયાદ નહીં, એનું નામ આત્મસુખ. જયારે શરીર સુખમાં તો અનેક ફરિયાદો નીકળશે. તો જે શાશ્વત સુખ છે, ગુરુ મહારાજે આત્મ સુખ આપ્યા એટલે આત્માનું જે સુખ છે એ અણી શુદ્ધ છે, એમાં દુઃખનો છાંટોય ન હોય. શરીર બહુ રૂપાળું પણ તલ હોય, કાળા દાગ, પણ અહિયાં તો શુદ્ધ બોધ એક રૂપ કહ્યું ને, તો શરીરની અંદરના તલની માફક એ નહીં ને, તલ ભારે નહીં, શુદ્ધ એટલે શુદ્ધ. ભલે આપણે શરીર ઉપરના એ તલને શૃંગાર સમજતા આઈએ, પણ આત્મબુદ્ધિથી આત્મા ઉપરના એ દાગ, એ દાગ બની જાય. જેને કહેવાય અણીશુદ્ધ. મનથી પણ કોઈ પણ પ્રકારની આસક્તિનો સ્પર્શ મનને આત્માને સહેજ પણ ન થાય, આત્માને સહેજ પણ સ્પર્શ થાય જ નહીં. શુદ્ધ બોધ ચિત્ત વૃત્તિ કો નિરોધ, આ સ્વરૂપ છે. અને એમાં પરિપૂર્ણતા, કોઈ પણ શંકા નહીં કે મને જે શરીર અને મને જે સ્થિતિ આત્મસ્થિતિ સાંભળી છે એ પરિપૂર્ણ છે, શુદ્ધ છે. અને જયારે અવકાશ મળે ત્યારે પરિપૂર્ણ શુદ્ધ અવસ્થાની અંદર પોતે શાંતિથી બેસે એકાંતમાં, ભલે વ્યવહાર ન બેસવા દે, ઉપાધિઓથી ભરેલો જ છે, સંસાર અપાર છે દુઃખ ભર્યો, એમાંથી કોઈ ઉગર્યો નથી. શરણું એક જ સુખ સાગરનું, સુખ સાગર કોણ? અંદર બેઠા છે, ત્યાં કોઈ ઉપાધિ નહીં. એટલે આપણું જે સ્વરૂપ છે એ સંપૂર્ણ અણીશુદ્ધ છે જ, પણ ખસખસના દાણા જેટલો વડનો દાણો તો એથી વડનું બી એથી નાનું હોય, એટલું પણ જીરવવા તૈયાર નહીં. શુદ્ધ બોધ આંખ છે, આંખની અંદર શહેદ પણ કસ્તર પડ્યું, હવામાં ઉડતો ઉડતો પેલું જે એ રજકણ પડી ગયો તો પણ સહન થાય છે. તો જેમ આંખને કોઈ પણ અડચણ ગમે નહીં અને બિલકુલ શુદ્ધ અને સ્વચ્છ જોઈએ આંખને, કઈ પણ કસ્તર સ્વીકારવાની એની સેટ પણ તૈયારી નહીં, એમ આત્મતત્વની અનુભૂતિમાં આ સંસારના વ્યવહારનો કોઈ પણ કચરો સહેજે સહન કરી લેવા માટે તૈયાર નહીં. ઘણાનો સ્વભાવ હોય છે, કશી બાબત સહેજ પણ ચલાવી લેવાની તૈયારી જ ના હોય, એવો સ્વભાવ હોય, નહીં ચાલે આમ જ. તો બસ શુદ્ધ બોધ એક રૂપ એ પણ એવું જ હોય, એવું જ હોવું જોઈએ કે એમાં બીજું કશું જ ન ચાલે, કોઈ વ્યવહાર નહીં, કે મારો આ છોકરા ને છોકરો છે એની એ આસક્તિ નહીં. હા, ઘરડા થયા છે ને મૂકી ગયો છે પેલો, અને માખ ના બેસે, ગરમી ના લાગે, થોડો પંખો કર્યા કરીએ, આઈન લઈ જાય કઈ વાંધો, મૂકી જાય તો કઈ વાંધો નહીં. આવી અસંગતા પોતાની સાચી સમજણ માટે, અને સાચી સમજણ વડે જ આત્માની શુદ્ધ અવસ્થાની અનુભૂતિ થઈ શકે. અનુસંધાન કરવા બેસો, આત્માનુસંધાન કરવા બેસો, ત્યારે બિલકુલ શાંત એકાંત સ્થિરતા જોઈએ. માત્ર વાતાવરણની સ્થિરતા કે શાંત પણ પોતાના મનની શરીરની દ્રષ્ટિની વૈચારિક બધી જ સ્થિરતા જોઈએ. આત્માનુસંધાન કરવું છે તો તે સમયે કોઈ પણ પ્રકારનું સહેજ પણ વ્યવધાન, જેમ આંખ કસ્તર નો સ્વીકાર ન કરે, એમ આત્માનુસંધાન કરતી વેળાએ કોઈ પણ પ્રકારનો સૂક્ષ્મ અવરોધ પણ વ્યવધાન એમાં ન ચાલે, નહીતર મન સ્થિર થાય જ નહીં. જેમ કોઈ બહુ તોફાની બાળક હોય અને આપણામાં હોય, ચોક થઈ જાય, પેલું બાળક હજર થઈ જાય, એકદમ રડતું બંધ થઈ જાય, ચોપ સમજણ જ પડતી કરી, રડતું બંધ થઈ જાય, જેમ કે માર પડશે હમણાં, એમ મનના સંકલ્પ વિકલ્પ, ચૂપ એટલે ચૂપ, અને એને ચૂપ સાધના કહેવામાં આવે છે. અને ચૂપ સાધનમાં બહુ સહેલી છે, ચૂપ સાધના બહુ સહેલી છે બીજા કરતા, નાક દબાવો, ષડચક્રણ ભેદન કરો, એના કરતા ચૂપ સાધન એટલું બધું સરસ સરળ છે. જો એને સમજણ પૂર્વક સાંભળી લઈએ, સમજી લઈએ ને, તો વાર નહીં લાગે, આંખ બંધ કરી દો ને તરત જ એની અસર થશે. ચૂપ એટલે ચૂપ, મન ચૂપ એટલે શું બાકી રહ્યું? જેમ ખૂબ તોફાની બાળક હોય, રડતું હોય, પછી ચૂપ કહી દો ને પછી છાનું મન બેસી જાય એકદમ, આ ચૂપ સાધના છે. કશું જપવાનું નહીં, કશું યાદ કરવાનું નહીં, કશું સ્તોત્ર પાઠ કરવાનું નહીં, કોઈ મૂર્તિ સામે નહીં રાખવાની, કોઈ વિચારે સામે નહીં રાખવાનું, ચૂપ એટલે માત્ર ચૂપ. કોઈ દ્રશ્ય પણ નહીં, કોઈ સંકલ્પ પણ નહીં, ચૂપ એટલે માત્ર ચૂપ. અને ચૂપ એટલે કદાચ આંખો બંધ કરીને બેઠા અને મનના વિચારોની પટ્ટી ચાલુ થઈ, તો એ ચૂપની અંદર, એ ચાલતી પટ્ટીની અંદર કશાયને પકડવાનું નહીં, આ સારું છે એમ એને વિચારવાનું, આ ખોટું છે એમ એને વિચારવાનું, જવા દો એને. કેમ આપણે ચૂપ છીએ? શુદ્ધ બોધ એક રૂપમ, ત્યાં આપણા આત્માની પ્રતીતિ શાંત, અંતર્મુખ, સ્થિર, અવ્યક્ત, અવ્યય, અમૃત, અજન્મ, બધાની પ્રતીતિ ત્યાં થઈ જાય. પણ મનથી સારાને નહીં પકડવા નહીં જવાનું, અને ખોટાને માટે મનમાં સેટ પણ વિચારે નહીં કરવાનો. આ ખોટું છે એમ એ નહીં વિચારવાનું, જવા દો નહીં. રસ્તામાં આવતા એક અથવા ઘર રસ્તામાં હોય, બધા આવતા જતા કઈક કઈક કરતા હોય, કઈક બોલતા હોય, જવા દો ને. આપણે બારી બંધ કરીને, બાણું બંધ કરીને, બસ એમ ચૂપ. આપણે આપણી જાતને સંપૂર્ણ રીતે ચૂપ કરી દો, ક્લેશે નહીં થાય. ગમે તેવો વ્યવધાન રૂપ ઉભું થયું હોય ઘરની અંદર, ભલે ચૂપ થઈ જાઓ. કઈ પણ કઈ બોલવા સાંભળવાનું કશું જ નહીં. એનું નામ શુદ્ધ બોધ એક રૂપમ. કારણ માત્ર પોતાના આત્મ સ્વરૂપની સાથે જ રમે. પછી રસ્તા ઉપર ચાલતા આવતા જતા તો ઘણા બધા હોય, એની તરફ આપણું કોઈ લક્ષ્ય ના હોય. એમ આપણા મનના વિચારો તરફ કોઈ લક્ષ્ય નહીં. સારું હોય કે ખોટું હોય, જાય છે કે આવે છે, મને એમાં શું શું વાંધો છે? એમનો વ્યવહાર છે, કર્યા કરે, સારા ખોટાનો મને ક્યાં નડવાનો છે? એ મારો ક્યાં છે? સારો વિચાર મારો નથી, ખોટો વિચારો મારો નથી, તો પછી આ રીતે ભગવાને ગીતાની અંદર બહુ સરસ સરસ વાતો કરેલી છે કે ન કિંચિદપિ ચિંતયેત. બોલો, કશાનો સારા ખોટાનો કશાનો વિચાર નહીં કરવાનો. એક નહીં, શનૈ શનૈ રૂપરમેદ બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા. બસ આપણા પોતામાં જ, આપણા પોતાનું જે સ્વરૂપ છે એને ધીરે ધીરે ધૈર્યપૂર્વક શાંતિથી એને તરફ ચાલ્યા કરો, ચાલ્યા કરો. એ સહજ ભાવથી પણ એનું નામ છે ચૂપ સાધના. કશું વિચારવાનું નહીં. આમ જતું હોય તો આપણે અજાણ્યા માણસો ઘણા બધા જતા હોય, કોઈને ઓળખીએ છે એને કે છે કે આ બહુ સારો માણસ છે કે આ ખોટો માણસ છે. એમ આપણા મનના આવતા જતા વિચારોને પણ અજાણ્યા માણસની માફક સારો છે કે ખોટો છે એવું મનમાં કશું વિચારવાનું નહીં, જવા દો ને. બધા જાય છે. આમ કરતા કરતા મન એવું સરસ ટેવાઈ જશે ને કે પછી એને પોતાને જ શાંતિથી બેસવાની ઈચ્છા થઈ જશે, અને પોતાની જાતે શાંતિથી બેસી જશે. આ તો બધા જાય છે ને, આવે છે ને. આપણા ઘરમાં આપણે કેવા શાંતિથી સુઈ જઈએ છે, બાર લોકોની અવર જવર ચાલ્યા જ કરતી. એમ મનના વિચારોની અવર જવર ચાલ્યા કરતી હોય ને આપણે આપણી મેતે શાંતિથી બેસી જાવ. એક અભ્યાસ કરતા કરતા સ્થિતિ એવી આવશે કે મારે આ ચૂપ સાધના તો બહુ સહેલી છે, બહુ સરસ છે. હમણાં તો આપણે એનો રોજ અભ્યાસ કરીએ છીએ અને વાંચી લઈએ છીએ, આ તો બહુ સરળ છે, કશી મહેનત નહીં કરવાની, નહીં માળા, નહીં મૂર્તિ, નહીં જપ, નહીં કોઈ શ્વાસોશ્વાસ સાથે કરો, કશું નહીં. શ્વાસોશ્વાસ તો ચાલ્યા કરે છે, સૂર્ય ઉગે છે, નાથમે છે, હવાય છે, એટલે એના તરફ બિલકુલ મન વૃત્તિ જવા જ નહીં રહેવાની. અને એ રીતે આત્માનું સંધાન કરીએ એનું નામ છે શુદ્ધ બોધ એક રૂપમ. જ્યારે મૌન સાધન કરવા બેસીએ ત્યારે એ પણ ભૂલી જવાનું, ચૂપ સાધન કરવા બેસીએ ત્યારે એ પણ ભૂલી જવાનું કે હું ચૂપ સાધન કરી રહ્યો છું, તો એ દખલ કરે. ચૂપ સાધન ની અંદર સેજ ખટક રે. ઘણો મોટો દરવાજો હોય અને એક જ સ્ટોપર ચડાવી દીધી તો આખો દરવાજો ખુલે નહી. બહુ સમજવા જેવી વસ્તુ છે. એટલે હું ચૂપ સાધન કરું છું, સ્ટોપર મારી, દરવાજો ખુલશે જ નહીં. એટલે એ જે કરું છું એ પણ પછી મનમાંથી નીકળે, ચૂપ એટલે ચૂપ બિલકુલ. સાધન કરવાની જે ગતિવિધિ છે, ક્રિયા છે, એ પણ ચૂપની અંદર દખલ કરશે. વિચારતો હોય ને કે હું અત્યારે ચૂપ સાધન કરું છું, પણ સાધન કરતા કરતા ત્યાં છેક પહોંચીએ ચૂપમાં, પછી ચૂપનો કરતા પણ ખોવાઈ જાય. હું કરું છું એવું ના રહે. રાતે સુતા સુતા પથારી કરી દેજો, તરત ઊંઘ આવી જશે. કેમ? કે એકાગ્રતા થઈ ગઈ, મન શાંત થઈ ગયું. એટલે આપોઆપ મન શાંત થઈ ગયું એટલે આખું કારખાનું બંધ સવાર સુધી, ખરું કે નહીં? આખું કારખાનું સવાર સુધી બંધ. પછી કેટલા મચ્છર કરડી જાય. અમારા અહિયાં ઉપર થઈને સાપ જતો રહ્યો તો કે મને ખબર જ નથી કે આનું નામ છે. એ જડતા કહેવાય, તમસ કહેવાય. પણ જાગ્રત સ્થિતિની અંદર પણ એ આવે કે શરીર માટેની કોઈ પણ પ્રકારની વૈચારિક સ્થિતિ હલચલ શેજ પણ ના આવે. એનું નામ છે ચૂપસા. અને એ રીતે આત્માનુસંધાનની રીત શુદ્ધ બોધ એક રૂપ, ચિત્તવૃત્તિ કો નિરોધ, બસ ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરીને સમાવી લઈને. ઓર કિન બાત હૈ, બીજી કોઈ વાત જ નહીં. શુદ્ધ બોધ ચિત્તવૃત્તિ કો નિરોધ, બીજી કોઈ વાત જ નહીં ને. ઘણી વાર કશી વાત કરવા નથી મારી સાથે, ગુસ્સામાં હોય માણસ. એ જે આવેશના ભાવની અંદર કહી નાખે એ પ્રમાણે આપણે આપણી જાતને પણ પોતાના સ્વરૂપ સુધી પહોંચવા માટે કશું જ નહીં અત્યારે. અને એ રીતે આત્મા જે મનની સ્થિતિ, મન એટલે શું છે? એને આત્મામાં જ બેસી જવું પડે. અને મન જો પોતાના આત્મામાં બેસી જાય તો પછી કશું જુદું રહેતું નથી. આખું જગત, આખો સંસાર મનને લીધે જ જુદો દેખાય છે. જો મન પોતાના નિજ સ્વરૂપમાં પોતે પોતામાં બળી રહ્યા, મન પોતાને જાત પોતે માને છે અને આત્મા એ પોતે છે, મન પોતાના અસ્તિત્વને પોતે માને છે, પણ પોતે મન પોતામાં આત્માની અંદર ભળી ગયા, શું રહ્યું બાકી? બસ શુદ્ધ બોધ એક રૂપમ. જય મહારાજ.